તારીખ 22/3/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 658-662 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 296
મિથ્યાત્વનો ત્યાગ અથવા મિથ્યાત્વનો નાશ નહીં થવાના કારણોની ચર્ચા છે. જીવ જૈન સંપ્રદાયમાં હોય અને સંપ્રદાયમાં વિહિત કરેલી ક્રિયાઓ કરતો હોય છતાં એને મિથ્યાત્વનો નાશ કેમ થતો નથી, એનું કારણ અભિનિવેશ છે. અભિનિવેશ એટલે મિથ્યા અભિપ્રાય. મિથ્યા અભિપ્રાય રાખે અને મિથ્યાત્વનો નાશ થાય એ તો નહીં બની શકવા યોગ્ય છે. એમાં બે પ્રકાર લીધા છે આ પત્રમાં, લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશ. શાસ્ત્ર સંબંધી અહંભાવ થાય, ક્ષરોપશમનું અહમપણું થઈ જાય એને શાસ્ત્રીય અભિનિવેશ કહે છે. અથવા આત્માર્થના આશય વિના કોઈ પણ આશયથી શાસ્ત્રનું અધ્યયન થાય તો તે શાસ્ત્રીય અભિનિવેશ છે. એક આત્માર્થે જ જો શાસ્ત્રનું અવગાહન થાય તો શાસ્ત્રીય અભિનિવેશ થવા યોગ્ય નથી. બાકી શાસ્ત્ર સિવાયની જેટલી ધર્મની બાહ્ય ક્રિયાઓ, એ ક્રિયાઓમાં અહમપણું થવું અથવા લોકની અંદર, સમાજની અંદર, મંડળની અંદર, સંપ્રદાયની અંદર પોતાની ગણના કાંઈ કોઈ પણ પ્રકારે લક્ષમાં રહેવી, પોતાના લક્ષમાં રહેવી કે મારી કોઈ આવી ગણના થઈ રહી છે તો તે લૌકિક અભિનિવેશ છે. ક્રમે કરીને સત્સમાગમ યોગે જીવ જો અભિનિવેશ છોડે તો મિથ્યાત્મનો ત્યાગ થાય. આ અભિનિવેશ છૂટવાનું સાધન સત્સંગ છે એમ કે છે. સત્પુરુષનું યોગે એ અભિનિવેશ ન થાય અથવા છૂટવા યોગ્ય છે. અથવા આત્માર્થીઓના સત્સમાગમમાં પણ એ વિષયની ચર્ચા થતા દરેક જીવ પોતે પોતાના માટે સાવધાની રાખે કે આ પ્રકારનો અભિનિવેશ જો થશે તો મિથ્યાત્વ છૂટી નહીં શકે, મિથ્યાત્વનો અભાવ નહીં થઈ શકે. ક્રમે કરીને સત્સમાગમ યોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્વનો ત્યાગ થાય છે અથવા મિથ્યાત્વનો નાશ ક્રમશઃ થાય છે. ક્રમશઃ એટલે જેમ જેમ દર્શન મોહનો અનુભાગ ઘટે છે તેમ તેમ જીવ મોક્ષ માર્ગની સમીપ આવતો જાય છે. એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારા ઉપદેશનું છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે તે વાત પણ વિચારવા યોગ્ય છે. શું કહે છે કે આ અભિનિવેશના સંબંધમાં શાસ્ત્ર દ્વારા પણ જ્ઞાની પુરુષોએ વારંવાર ઉપદેશ્યું છે, અનેક શાસ્ત્રોમાં એનો ઉપદેશ છે, છતાં એ વાતને જીવ કેમ ગૌણ કરી જાય છે? ગૌણ કરવું અને ઉપેક્ષા કરવી એનો એક અર્થ છે. મુખ્ય ગુણનો વિષય આપણે ચર્ચાય છે, એમાં ગૌણ કરવું એમ કહો, દુર્લક્ષ કરવું એમ કહો, ઉપેક્ષા કરવી એમ કહો, એનાથી ઉદાસીન થવું એમ કહો, એમ શા માટે જીવ એને ગૌણ કરી જાય છે, શા માટે એની ઉપેક્ષા કરે છે આ ઉપદેશની, તે વાત આત્મારથી જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, ફરી ફરીને વિચારવા યોગ્ય છે, કે જેથી પોતાને કોઈ પણ પ્રકારનો અભિનિવેશમાં આવવાનું ન થાય. અભિનિવેશથી થતું નુકસાન બંધ થાય તો સમ્યક તો સમીપ જવાનો પુરુષાર્થ કાંઈક જાગૃત થાય. પણ જો જીવને લોકમાં સમાજમાં કાંઈ પણ સ્થાન રાખવું છે, કાંઈ પણ સ્થાન મેળવવું છે, અથવા મળેલું જાળવવું છે, કે એમાં વર્તમાન પણ કરવું છે, એ બધા લૌકિક અભિનિવેશના પ્રકારો છે. થોડું ચાલી ગયું હતું, ફરી નહીં લઈ લીધું. 658 થયો, 659. એટલે એ મિથ્યાત્વ એક એવો પ્રકાર છે કે જીવને ક્યાં ક્યાં કેવી રીતે મિથ્યાત્વ થાય છે એ ખબર નથી પડતી. જેમ કે કોઈ માણસ દાન આપે છે, તો સામાન્ય રીતે જે માણસ દાન કરે છે એ તો ત્યાગ કરે છે, આ તો એક સામાન્ય વાત છે. પણ મેં મારા પૈસા આપ્યા, મારી મૂડીમાંથી મેં આટલા ઓછા કરીને આપ્યા, એમ પૈસામાં મારા પણ રાખીને દાન કરે છે, તો મિથ્યા તો ખાટું કરે છે, શું પાપ, પણ મિથ્યાત્વને દ્રઢ કરે છે. એવી જ રીતે કોઈ ઉપવાસ આદિ, વ્રત નિયમ આદિ, દૈવનો સંયમ આદિ, બાહ્ય સંયમને પાળે છે, તો શરીરની ક્રિયા, સંયમની ક્રિયા મેં કરી, એવું મિથ્યાત્વ પોસતો પોસતો વ્રતાદિ પાળે છે, થાય છે શુભ ભાવ, પણ મિથ્યાત્વ સાથે રાખીને એ પ્રકારે જે જીવ પ્રવર્તે છે ક્યાંય પણ, એમાં ચારિત્રમો મંદ થતો હોવા છતાં દર્શનમો તીવ્ર થઈ જાય છે. આટલું મોટું નુકસાન થાય છે. બરાબર, એનું જાગૃતિ રાખીને મારા પણ ક્યાંય ન થાય, એક આત્મા સિવાય ક્યાંય મારા પણ ન થાય, હજી તો કુટુંબ પરિવાર મકાન પૈસા એમાં જે મારા પણ છે તો અશુભ છે. દયાદાન વ્રત નિયમ એ તો શુભ છે, પણ બે માંથી એક જગ્યાએ મારા પણ થાય એટલે મિથ્યાત્વ તો સરખું જ થયું, અશુભમાં વધારે મિથ્યાત્વ થયું અને શુભમાં ઓછું મિથ્યાત્વ થયું એમ નહીં થાય, મિથ્યાત્વ સરખું થશે. અને પહેલું જે ટાળવાનું છે આ મિથ્યાત્વ ટાળવાનું છે. હા, પણ મેં એવું છે કે એને સુખી થવાની ગરજ હોય તો પંચાયત કરે, કોઈ પરણે તો પંચાયતમાં લાવે એવું છે નહીં. શું એને એમ થાય કે હું સંસારમાં રખડું છું, જન્મ મરણથી દુઃખી થાવ છું, અને જ્યાં સુધી સત્ય માર્ગ જિનમાર્ગમાં જ્યાં સુધી નહીં આવું ત્યાં સુધી દુઃખી થઈ જઈશ, એટલે તો એમણે એ વાત કરી 23મા વર્ષમાં કરી, કે અનંત જન્મ મરણ કરીને હોથા નીકળી ગયા છે, દુઃખી થઈને હોથા નીકળી ગયા છે, અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા જે જીવને આવે છે એ આ માર્ગ પામવાનો અધિકારી થાય છે. શું ત્યાં સુધી પાત્રતા કે અધિકાર નથી. પહેલા તો એને પોતાની દયા આવી છે કે નહીં આ વિચારવાની જરૂર છે, નહીતર તો સંસારમાં બધા લહેર કરે જ છે. તું કેરલ કોણ ના પાડે છે? અનંતા જીવો એ પરિભ્રમણના વંટોળમાં ચડેલા છે. મોટો વંટોળ ચાલે છે સંસારમાં પરિભ્રમણનો. એ વંટોળમાં ક્યાં કયું તણખલું પડે છે, જીવ ક્યાં ઉડીને ક્યાં ક્યારે જાય છે, કઈ પત્તો નથી કોઈને. એમાંથી નીકળી જવું હોય અને નીકળવા માટે તાલાવેલી લાગી હોય તો સાંભળે એવી વાત છે, નહીતર તો વાત સાંભળે એવું નથી. સીધી વાત છે, જરૂર લાગી હોય તો વાત છે, ન જરૂર લાગી હોય તો એને તો આવી વાત કરતા પણ નથી. જ્ઞાની પુરુષો જેને જરૂર નથી એને તો વાત કરતા નથી, જે ગરજવાન થઈને સાંભળવા આવ્યો છે એને વાત કરે છે. આંગળી ચીંધવી છે કે આ રસ્તો છે, આંગળી ચીંધાનું પૂન છે, બાકી કઈ નથી. લેવા કે દેવા, કોઈ કરે કોઈ ન કરે, કોઈ આવે ન આવે, એનો કઈ વિચાર કરવાનો હતો. સર્વ દુઃખનું મૂળ સંયોગ સંબંધ છે એમ જ્ઞાનવંત એવા તીર્થંકરો એ કહ્યું છે. તીર્થંકરો એ કહ્યું છે એમને, જ્ઞાનવંત એવા તીર્થંકરો એ કહ્યું છે. જુદી જુદી શૈલીથી પ્રતિપાદન કરે છે કે જેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે અને ઉત્કૃષ્ટ વિવેકનું ફળ જેમણે પ્રાપ્ત કર્યું છે. જ્ઞાનવંત એટલે વિવેકવંત, મોક્ષ માર્ગમાં જેને વિવેક આવ્યો છે. એમણે એ વાત કરી કે સર્વ દુઃખનું મૂળ શું છે, તો કે આ જીવ સંયોગ સાથે સંબંધ જોડે છે એ સર્વ દુઃખનું મૂળ છે. જેટલો બીજાની સાથે મારાપણાથી સંબંધ કરે છે ને, તો કહે છે કે એ એને સર્વ દુઃખનું મૂળ સંયોગ સંબંધ છે. પછી દેહથી માંડીને જેટલા કોઈ સંયોગોમાં જીવ પોતાના સંબંધની કલ્પના કરે છે. વસ્તુ ધર્મે તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એવા વસ્તુના સ્વચતુષ્ટયથી સર્વથા ભિન્ન હોવા છતાં, પૂરેપૂરી ભિન્નતા હોવા છતાં, કોઈ પણ અપેક્ષા રાખીને અભિન્નપણું સંબંધપણું કલ્પે છે એ જીવને સર્વ દુઃખનું મૂળ છે. સર્વ દુઃખનું મૂળ છે. સર્વ ઐશ્વર્યથી સંપન્ન છે, પોતે જ પોતાનો પરમેશ્વર છે. જડ પરમાણુ જડેશ્વર છે, ચૈતન્ય આત્મા ચૈતન્યેશ્વર છે. પછી કોઈનો સંબંધ રાખીને અધિકાર કાંઈ સમજવો એ જીવની ભ્રાંતિ સિવાય બીજું કાંઈ નથી. અને એ ભ્રાંતિ, એ કલ્પના જીવને એકાંતે દુઃખનું કારણ છે. શું એ એકાંતે દુઃખનું જ કારણ છે, એમાં કથંચિત સુખનું કારણ થાય એવું પણ નથી, એકાંતે દુઃખનું કારણ છે. જેમ આત્મા આશ્રય એકાંતે સુખનું કારણ છે, એમ કોઈ પણ સંબંધે પરાશ્રય એકાંતે દુઃખનું જ કારણ છે. સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ દીઠું છે, જેમ તીર્થંકરોએ કહ્યું છે એવું જ સમસ્ત જ્ઞાની પુરુષોએ બીઠું છે. જ્ઞાની પુરુષો પણ એમ જ અનુભવ કરે છે કે દુઃખનું કારણ આ છે, સુખનું કારણ આ છે. આખા જગતને સુખ દુઃખની સમસ્યા છે, જગત આખાને સુખ દુઃખની સમસ્યા છે. લેલું જગત પર સંબંધમાં સુખ મેળવવા માટે જાવા નાખે છે. આખું જગત અન્ય પદાર્થમાં, ભિન્ન પદાર્થમાં સુખની પ્રાપ્તિ માટે જાવા નાખે છે. એટલે એ સમસ્યાનો ઉકેલ જગતમાં ક્યાંય નથી. એક જૈન દર્શનનો આ એક પોકાર છે કે ભાઈ તું જે પ્રયત્ન કરે છે એ સુખ મેળવવાનો કરે છે, પણ ખરેખર દુઃખ મેળવે છે. દુઃખ મેળવવાનો તારો પ્રયત્ન ઉલટો પ્રયત્ન છે, વિપરીત રસ્તો છે તારો, ઉપાય વિપરીત છે. જે સંયોગ બે પ્રકારે મુખ્યપણે કયો છે, એવો જે સંયોગ છે એને બે પ્રકારે કહેવામાં આવ્યો છે, અંતર સંબંધીય અને બાહ્ય સંબંધીય. એમ બે પ્રકારનો સંયોગ સંબંધ કહેવામાં આવ્યો છે. અંતર સંયોગનો વિચાર થવાને આત્માને બાહ્ય સંઘનો અપરિચય કર્તવ્ય છે કે જે અપરિચયની સ્વપરમાર્થ ઈચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે. અંતર સંયોગ એટલે શું? કે જે રાગાદી વિભાવ છે એને અંતર સંયોગ કહે છે. આ પરિગ્રહ કહે છે ને 14 પ્રકારના, કેટલા પ્રકારના પરિગ્રહ કહે છે?
14
બાહ્ય અને અભ્યંતર. એમાં રાગાદી વિભાવ છે એને અભ્યંતર પરિગ્રહ કહેવામાં આવ્યો છે. એ અંતર સંયોગ છે. બાહ્ય સંયોગ સ્થૂળ સંયોગ છે, અંતર સંયોગ એ સૂક્ષ્મ સંયોગ છે. સ્થૂળ સંયોગ સમજાવો સમજાય છે, સ્થૂળપણે પણ સમજી શકાય છે. અંતર સંયોગનો વિચાર કરવો પડે છે કે આ સંયોગ છે કે પોતે છે, રાગ એ પોતે છે કે રાગ એ સંયોગ છે, કે રાગાદિ ભાવ છે એ સંયોગ છે. એ અંતર સંયોગનો વિચાર થવાને અર્થે એ સૂક્ષ્મ વિષય છે, કેમ કે સંયોગ છે એટલે ભિન્ન પદાર્થ છે. તો એની ભિન્નતાનો વિચાર થવાને અર્થે, એનું ભેદ જ્ઞાન થવાને અર્થે આત્માને બાહ્ય સંયોગનો અપરિચય કર્તવ્ય છે. અપરિચય એટલે અરસપણું કરવું. તે રસે કરીને સંયોગમાં જાય ત્યારે એ ગાઢ પરિચય કરે છે. ગાઢ પરિચય નથી કે ભાઈ અમારે ફલાણાની સાથે બહુ ઘનિષ્ઠ પરિચય છે. એનો અર્થ શું થાય છે કે એકબીજા વચ્ચે રાગ પણ ઘણો છે, એકબીજાનો રસ એકબીજાને ઘણો છે. તો એવો રસ બાહ્ય સંયોગનો ઘટાડવો અને એ ઘટાડવા અર્થે ત્યાગ કરવાની પણ તૈયારી રાખવી, એમાં કંઈ વાંધો નથી. અને એ રીતે એનો રસ તોડવો અથવા ભિન્નતા કરવી એ અંતર સંયોગનો વિચાર થવાને અર્થે બાહ્ય સાધન ગણવામાં આવ્યું છે. અને એવા અપરિચયની સ્વપરમાર્થ ઈચ્છા, કેમ કે એવો અપરિચય એટલે શું કે એવો ત્યાગ પરમાર્થે ઘણા નથી કરતા. લોકસંજ્ઞા એ પણ કરે છે, ઓગસંજ્ઞા એ પણ કરે છે, તો એ પારમાર્થિક ઈચ્છા એ ત્યાગ થયેલો નથી. એને સંયોગ તો ઘટાડ્યો, ચાલો કુટુંબ છોડી દો, વેપાર છોડી દો, પણ કેવી રીતે? કે પારમાર્થિક આત્માનું કલ્યાણ થાય એવા આશયથી, એવા જ્ઞાનથી, એવી સમજણથી જ્ઞાનીઓ એવી ઈચ્છા કરે છે. તો એ યોગ્ય છે, એવી એ પ્રકારે ઈચ્છા કરવી તે યોગ્ય છે, એમ કહેવું છે. ફરીથી અંતર સંયોગનો વિચાર થવાને અર્થે એટલે રાગાદી વિભાવોની યથાર્થ ભિન્નતા થવાના પ્રયોગને અર્થે બાહ્ય સંયોગનો અપરિચય, એક પ્રયોગ થયો, બાહ્ય સંયોગનો અપરિચય કરવો તે પ્રયોગ થયો. એ કરવા યોગ્ય છે, એમ કરવામાં કઈ દોષ નથી. અને એ પ્રકારે બાહ્ય પદાર્થનો અપરિચય એટલે બાહ્ય પદાર્થનો ત્યાગ કરવાની સૌ પરમાર્થ ઈચ્છા એટલે પરમાર્થના આશયથી એવો ત્યાગ કરવાનો વિકલ્પ જ્ઞાની પુરુષોએ પણ કરેલો છે. મોક્ષ માર્ગની અંદર પ્રતિજ્ઞાપૂર્વક જેનો ત્યાગ કરવામાં આવે છે ત્યાં પ્રતિજ્ઞા સંબંધીનો વિકલ્પ અવશ્ય હોય છે. એટલે એ ઈચ્છા થઈને તો એને એ ઈચ્છાનો વાંધો નથી, પણ આશય પરમાર્થનો હોવો જોઈએ. પરમાર્થના આશય વગર એ ત્યાગ ત્યાગ નથી. અથવા ઓકસંજ્ઞા એ કે લોકસંજ્ઞા એ કર્યો હોય તો એનું ફળ કઈ પારમાર્થિક કલ્યાણ આવવાનું નથી. સાપ ગયા ને લીસો ટાર્યા, ત્યાગ રહી ગયો, અને ત્યાગની પાછળ પરમાર્થ શું છે એ વાત ભૂલાઈ ગઈ છે સંપ્રદાયોમાં. આ હવે પછીના થોડા પત્રો છે એમાં એ વિષય ઉપર જરા એમણે વધારે પ્રકાશ પાડ્યો છે આ જ વિષય ઉપર. 660માં ખાલી એક પદ સૌભાગભાઈને લીખ્યું છે. 655માં એક પદ લખેલું અંબાલાલભાઈને, અહીંયા સૌભાગભાઈને એક પદ લખેલું છે. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રે, વંધ્ય તરૂપ ઉપમતે પામે, સંયમ ઠાણ જો નાયો રે, ગાયો રે ગાયો ભલે વીર જગત ગુરુ ગાયો. શ્રદ્ધાને જ્ઞાન છે તો પણ જો જીવને પ્રમાદ જતો નથી એમ કહે છે. કેમ કે શ્રદ્ધા જ્ઞાન પછી ચારિત્રમાં આગળ વધવું જોઈએ. એટલે શ્રદ્ધાને જ્ઞાન છે પણ જો પ્રમાદ ન છોડે જીવ તો વંધ્ય તરૂપ જાળ તો આવી ગયું શ્રદ્ધા જ્ઞાનનું, પણ ફળ ના આવ્યું એને. વંધ્ય તરૂપ એટલે એને ફળ વગરનો જાળ. હા, વંધ્ય કહે છે ને પુત્ર ન થાય એને વંધ્ય કહે છે ને, એમ આને ફળ ના આવ્યું. વંધ્ય તરૂપ ઉપમ, ઉપમ એટલે ઉપમા તે પામે, સંયમ ઠાણ જો એ સંયમના ઠાણે આવતો આવી શકતો નથી આવ્યો. એવી રીતે ભગવાન મહાવીર સ્વામીનું જે શાસન છે એવું એની અંદર આ વાત ગાવામાં આવી છે કે કોઈ સાધુ પુરુષને પણ સંયમ અથવા પ્રમાદ છોડવાનો ઉપદેશ, સત્તા જ્ઞાન થઈ છે એને પણ પ્રમાદ ત્યાગવાનો ઉપદેશ આપેલો છે, એવો એનો ટૂંકો અર્થ છે. 661 છે એ ફરીને લલ્લુજી ઉપરનો પત્ર છે, શાસ્ત્રી અભિનિવેશ ઉપર. આજે એક પત્ર મળ્યું છે, આત્માર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરીને કૃતાર્થતા માની છે તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્પષ્ટ પરિભાષા કરી છે. પોસ્ટ 6નો પહેલો પત્ર લખ્યો છે, પછી એક દિવસ છોડીને પોસ્ટ 8મે ફરીને પત્ર લખ્યો છે. ત્રણે પત્ર પોસ્ટ 6ના લખેલા છે, પછી પોસ્ટ 8મે ફરીને લલ્લુજીને પત્ર લખ્યો છે. બે દિવસમાં વળી પાછો એક પત્ર મળ્યો છે. ઉપર 3 પત્રોની પોઈન્ટ લખી છે, વચ્ચે એક દિવસ ખાલી ગયો તો પાછો એક પત્ર મળી ગયો છે લલ્લુજી. કેટલો પત્ર વ્યવહાર ચાલ્યો છે. આજે એક પત્ર મળ્યું છે, આત્માર્થ સિવાય કે છે ને હું ફલાણા શાસ્ત્રને માનું છું, સમયસાર આદિ શાસ્ત્રો અમને માન્ય છે, તો કોઈને કોઈ પ્રકારે પોતાના સંપ્રદાયમાં જે શાસ્ત્રો હોય છે એની માન્યતા જીવને હોય છે. અહીંયા એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે તું ગમે તે શાસ્ત્રને માનતો હો, આત્માર્થે માને છો કે કેમ, આટલી જ વાત છે. જો આત્માર્થ સિવાય શાસ્ત્ર ને માની ને હું શાસ્ત્ર ને માનું છું એવી કૃતાર્થતા, કૃતાર્થતા એટલે સંતોષ. માનું તો છું ને, નાસ્તિક નથી કઈ, હું અમારા બધા આગમો ને માનું છું. તો કે છે કે એક આત્માર્થ સિવાય શાસ્ત્ર ની કોઈ પણ પ્રકારે જીવે માન્યતા કરી હોય અને એ માન્યાનો સંતોષ પણ એને કર્યો હોય તો તેને અમે શાસ્ત્રીય અભિનિવેશ કહીએ છીએ. ભલે શુભ ભાવ કરે છે એ શાસ્ત્ર ના નિમિત્તે, ભલે શુભ ભાવ જીવ કરે છે તો પણ તે શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્માનું પ્રયોજન સરે, અર્થ ના પ્રયોજન, આત્માના હિતરૂપ પ્રયોજન સરે તેને આત્માર્થ કહીએ. વિદ્યાની પ્રાપ્તિ માટે આવેલા માણસ ને વિદ્યાર્થી કે છે, ધન ની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરનાર ને ધનાર્થી કહેવામાં આવે છે. એમ આત્મ પ્રાપ્તિ માટે જેનો પ્રયત્ન છે તેને આત્માર્થી કહીએ. આત્મ પ્રાપ્તિ માટે જેનો પ્રયત્ન નથી તે ગમે તે કરતો હોય તો પણ તે આત્માર્થી નથી. હવે એમાં એવું છે કે લગ્ન ઉપર આધાર છે, કાર્ય થતું નથી તો કેટલી લગ્ની છે કાર્ય થવા માટે. જો આત્મ પ્રાપ્તિની લગ્ની લાગે તો આત્માર્થી છે, પણ એમનેમ ઓઘ સંજ્ઞાએ પડ્યો રહે અને એમ કે આપણે તો સત્શાસ્ત્રો વાંચીએ છીએ, સદદેવ ગુરુ શાસ્ત્રને માનીએ છીએ, ક્યારેક આપણો નંબર કાળલબ્ધિ આવશે ને પાકી જશે, ત્યારે કાળલબ્ધિ પાકતા કંઈક નંબર લાગી જશે. એનો અર્થ એ શું છે કે પોતાને પ્રાપ્તિ નથી છતાં એની દરકાર નથી. ઓઘ સંજ્ઞામાં જીવને રહેવાનું કારણ શું, આ એક તપાસવા જેવો વિષય છે. અંદરમાં તપાસ કરવા જેવો વિષય છે કે જીવ કેમ ઓઘ સંજ્ઞામાં રહી જાય છે અને ઓઘ સંજ્ઞા એની કેમ છૂટતી નથી, કે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં થી છૂટવા માટેની એની દરકાર નથી, નહીતર ઓગ સંજ્ઞા છૂટ્યા વગર. હા, સંતોષાઈ જાય છે અથવા હા એમ છે ને, કાંઈક તો કરીએ છીએ ને, કર્યા વગર તો રહેતા નથી ને, આટલું તો કરીએ છીએ ને, એવી કાંઈક ને કાંઈક એને ઊંડે ઊંડે જે ખરેખર આત્મકલ્યાણ માટેના પરિણામ નથી એને આત્મકલ્યાણના પરિણામ માની લીધા છે. આમ કરતા કરતા થશે, આમ કરતા કરતા થશે, આમ કરતા કરતા શાસ્ત્ર વાંચતા વાંચતા આપણે આપણો વિચાર કરીએ, બીજાને બીજી ક્રિયાને ન લઈએ, આપણે એક બાહ્ય ક્રિયા છે ને, શાસ્ત્ર વાંચતા વાંચતા શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા કરતા આત્માનું કલ્યાણ થઈ જશે. માટે આપણે રોજ શાસ્ત્ર સ્વાધ્યાય તો કરવો. એમ શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં એને માન્યતા કરી દીધેલી છે, પણ પોતે કેવી રીતે આત્મહિત કરે છે કે નથી કરતો એ સંબંધની એની દરકાર નથી. જેમ બીજા બીજી ક્રિયા કરે છે એમ આ ક્રિયા કરી લે છે, એમાં કંઈ ફેર નથી. બાહ્ય ક્રિયામાં તો બંને એક જ વર્ગના છે, જુદા વર્ગના નથી. હા, માટે અમને હવે વાંધો નથી, માટે આત્માર્થ અમારો થાય એમ માની લઈએ છે. પણ એને પૂછે કે ઉભો રહેતો આટલા બધા વરો કાઢ્યા છે માટે, ઓગ સંજ્ઞા એ કાઢ્યા કે બીજે કોઈ કારણથી કાઢ્યા, જ્યારે સાચા દેવગુરુ શાસ્ત્ર નિમિત્તમાં છે અને સત્પુરુષ પણ મળ્યા, નહીતર તો એ દુર્લભ ચીજ છે અને હવે તો એની દુર્લભતા અસાધારણ થઈ જશે. શું પણ છતાં એવો જબરજસ્ત પુણ્ય યોગ આવ્યો કે તીર્થંકર જેવા મળ્યા, છતાં આટલા વર્ષ શું કરવા કાઢ્યા, ઓગ સંજ્ઞા વગર કાઢ્યા છે. ભોગ સંજ્ઞાની નિવૃત્તિ થઈ હોય તો આ રીતે પરિસ્થિતિ આવી રીતે સમય જાય નહીં. માટે ઓગ સંજ્ઞામાં જીવ રહ્યો છે એ વાત નક્કી છે, અને એ ઓગ સંજ્ઞામાં છે એ આત્માર્થે રહ્યો છે એ વાત રહેતી નથી. પણ તરસ લાગ્યું હોય તો એ પાણી ઉગતા વગર કેવી રીતે રહી શકે? બીજા કામે ચડી જાય ન ચડી જાય? એટલે કેટલી પ્રાપ્તિની તાલાવેલી છે, લગ્ની છે, એના ઉપર બધો આધાર છે. પૂજ્ય બેનશ્રીના વચનામૃત લ્યો તો એ વિષય ઉપર ઘણું એમનું વજન છે કે અંતરથી લગ્ની લાગી છે તને, અંતરથી લગ્ની લાગવી જોઈએ. હા, ડે ટુ ડે બેલેન્સ શીટ હું તો પર્યાય પર્યાય જાગૃતિ આપી જોઈએ. અત્યાર સુધી બધો ધંધો નુકસાની નો જ કર્યો છે, પછી બીજું એમ જ હોય ને, બીજું શું થાય? એમાં તે અધિકાર ચાલતો હોય એ વાત ઉપર વિસ્તાર, દરેક વાત ઉપર વિસ્તારથી જે પ્રવચન આવતું હતું એનો આશય શું છે? વિસ્તાર માટે વિસ્તાર કરવો છે? મિત્રમળી એમ કરી જાય છે ભાઈ કેટલા દિવસ સુધી લંબાવ્યું, એમ નથી. આશય બીજો છે, વિસ્તાર થવા પાછળ આશય છે કે એમાંથી આત્માર્થ કઈ રીતે સરે છે. એક આત્માર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે માન્યતા કરીને કૃતાર્થ માની હોય તો શાસ્ત્રીય અભિનિવેશમાં ચાલ્યો જઈશ. મિથ્યાત્વ નહીં છૂટે, સદશાસ્ત્રમાં તો મિથ્યાત્વનો અભાવ થવાની વાતો છે, અને છતાં મિથ્યાત્વ કેમ ન છૂટે? કે એ શાસ્ત્રનું અધ્યયન કરતા પોતે તપાસતો નથી કે હું આત્માર્થે આ વાંચું છું, એમાં કાંઈ મારું પ્રયોજન સરે છે, આત્મ પ્રાપ્તિ બળની દિશામાં હું કાંઈ આગળ વધું છું કે નથી વધતો, એવી તપાસણી, એવું પોતાનું અવલોકન તો કાંઈક હોવું જોઈએ. એમ નેમ ગાડું હાંકે રાખે તો એ તો અનંતવાર એ જ કર્યું છે, ઓગ સંજ્ઞામાં જ અનંતકાળ કાઢ્યો છે, કાંઈ નથી કર્યું એવું નથી, બધું કર્યું છે પણ ઓગ સંજ્ઞા એ જ કર્યું છે. અને એ રીતે ભલે ગમે તેટલું કરે તો પણ તે શાસ્ત્રીય અભિનિવેશ છે, એ શાસ્ત્રીય અભિનિવેશમાં લઈ ગયા છે. એમાં અહમપણું થયું કેવી રીતે થઈ ગયું? અભિનિવેશમાં તો અહમપણું થાય છે, તો કે મેં આ શાસ્ત્ર વાંચ્યું ને, આટલું મેં વાંચ્યું ને, આ હું જાણું છું ને, એવું જે આત્માર્થ એટલે આત્માનું પ્રયોજન સરતું નથી, આત્મ પ્રાપ્તિની દિશામાં આગળ વધતો નથી, અને એને એમ થયું કે ના મેં વાંચ્યું, એ અભિનિવેશમાં ચાલ્યો ગયો. જુઓ કેવી રીતે સૂક્ષ્મપણે અભિનિવેશ શરૂ થઈ જાય છે. કોઈ અહમપણું કરીને વાદ વિવાદમાં ઉતરે તો ચોખ્ખી વાત છે અભિનિવેશની શું, પણ અહીંયા એવો સ્થૂળ અભિનિવેશ ન લ્યો, પણ પોતે વાંચ્યું છે, આ મેં વાંચ્યું છે, આ હું સમજ્યો છું. આત્માર્થ કઈ શરીર નો હોય, આત્મ પ્રાપ્તિની જે દિશા છે એ દિશા ન પકડી હોય, અને બહિર લક્ષે જે કઈ એને વાંચવાની કૃતાર્થતા થઈ કે વાંચી તો લીધું, મેં આખું શાસ્ત્ર પૂરું તો મેં કર્યું, વાંચનારને અહીંયા લાલ બત્તી મૂકી છે. જો ભાઈ તું શાસ્ત્રીય અભિનિવેશમાં તો નથી આવી ગયો ને, તારો વર્ગ તપાસી લેજો કે શાસ્ત્રીય અભિનિવેશમાં તો નથી વર્તતો ને, તો શાસ્ત્ર વાંચીને શાસ્ત્રીય અભિનિવેશમાં રહીશ, મિથ્યાત્વ નહીં છૂટે. એ મિથ્યાત્વ છોડવા માટે અહીંયા જે કાંઈ લાલ બત્તી મૂકી છે એટલા માટે ચેતવણી આપી છે, જરાક સંભાળીને શાસ્ત્રનું અધ્યયન કરજે. આ વાતને સંભાળીને શાસ્ત્રનું અધ્યયન રાખજે, એમને શાસ્ત્રનું અધ્યયન કરવાનો કોઈ અર્થ નથી. અભિનિવેશમાં ચાલ્યો જઈશ, સરી જઈશ, સરી જાય છે અભિનિવેશની અંદર. સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાણે અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી છે. મુખ્ય સાધન એવો સત્સમાગમ, તેના સમાન કે તેથી વિશેષ પાર શાસ્ત્ર પ્રત્યે જે જીવો મૂકે છે તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એને અપ્રશસ્તમાં લઈ ગયા. જો શું કર્યું કે જીવને એક તો સ્વચ્છંદતા ટળી નથી એટલે જિજ્ઞાસામાં રહેવાને બદલે આ જીવ પોતે ધાર્મિક કારણોમાં ધાર્મિક કાર્યોમાં પોતાનો નિર્ણય લે છે. જ્ઞાનીના નિર્ણય ચાલતો નથી. જ્ઞાનીની આજ્ઞા એ પ્રવર્તવાને બદલે પોતાના નિર્ણય અનુસાર જે જીવ પ્રવૃત્તિ કરે છે એને સ્વચ્છંદતા હજી ટળી નથી. હું પણ સમજુ છું, મને પણ ખબર પડે છે, માટે મારે આમ કરવું જોઈએ, માટે મારે આમ કરવું જોઈએ, એ પોતે સ્વચ્છંદમાં વર્તે છે. અને સત્સમાગમનો યોગ હોવા છતાં, એવો સત્સમાગમ પ્રાપ્ત થઈ શકે તેવું હોવા છતાં, તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાણે અર્થે શા માટે એને અપ્રશસ્ત કહ્યો કે પોતાના સ્વચ્છંદને નભાવવા માટે એ કામ કરે છે. શા માટે શાસ્ત્ર વાંચે છે અને સત્સંગ કરતો નથી? શું કે જ્ઞાની ભલે રહ્યા, અમે તો અહીંયા શાસ્ત્ર વાંચીએ છીએ, અમે તો અહીંયા અમારે આ સમય સારા જ અમારે જ્ઞાની છે. લ્યો છે ગ્વાલિયરમાં વિદ્વાન ભૂલ્યા ગયા, ઘણા વર્ષથી આ બાજુ નહોતા આવતા. પછી આપણે તો વાંચનમાં આ બધો વિષય ચાલે, સત્સમાગમની શું મહત્તા છે, શાસ્ત્રની શું, તો અમારે તો આ સમય સાર છે ને એ જ અમારા સત્સમાગમ છે. અમને ક્યાંય આવવું જવું હવે કાંઈ ગમતું નથી. એટલે પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ થઈ શકવા યોગ્ય હોવા છતાં શાસ્ત્રના અવલંબન લઈને, શાસ્ત્રના વાંચનની ઓથ લઈને જે સત્સમાગમની ઉપેક્ષા કરે છે તેને અપ્રશસ્ત એટલે અશુભ પ્રકારનો શાસ્ત્રીય અભિનિવેશ છે. પ્રશસ્ત એટલે શુભ ભાવવાળો, આને તો અશુભ ભાવવાળો છે, એને તો શુભે નથી રહ્યું. શું મંદ દેખાતો હોય પણ અંદર ઘણો ભીરો છે. સ્વચ્છંદમાં ઘણો ભીરો છે. સત્પુરુષ વિદ્યમાન હોય અને એની ઉપેક્ષા વૃત્તિ આવે તો એમાં તીવ્ર કષાય રહેલો છે. મંદ કષાય નથી પણ દેખાવ ભલે મંદ કષાય નો લાગે પણ અંદરમાં તીવ્ર કષાય ભરેલો છે એમ સમજો. મિથ્યાત્વ તો તીવ્ર થઈ જ જાય એમાં, એમાં તો તીવ્ર નથી, કષાય તીવ્ર પણ થઈ જાય છે એટલે અપ્રશસ્ત લીધો છે. એમાં શું છે, ઊંડાણ શું છે કે જીવ એવું ક્યારે કરી બેસે? વિદ્યમાન જ્ઞાની પુરુષ હોય છતાં પણ શાસ્ત્રને ઓથે જીવ એવું ક્યારે કરે કે પોતાની મહત્તાનું કારણ હોય તો છે. મારી મહત્તા ન જળવાય, ન સચવાય, અથવા અમહત્તા થાય, અપકીર્તિનો ભય હોય, અપમાનનો ભય હોય, લોકભય હોય, એટલે લોકભયમાં બીજા એમ કે હજી તો ત્યાં જાય છે, હજી તો ત્યાં જાય છે એમ, હજી તો સોનગઢ જાય છે, હજી તો ફલાણા ઠેકાણે જાય છે એમ, લોકોની ચર્ચાનો ભય હોય, એવા કાંઈ પણ પ્રકાર હોય, ત્યારે અભિમાનને વશ જે શાસ્ત્રનો ઓથ લેવામાં આવે છે એટલા માટે એને અપ્રશસ્ત નામનો શાસ્ત્રીય અભિનિવેશ કર્યો. કોઈ પણ જીવ ક્યારે પણ એવું કરે છે ત્યારે એને એ પ્રકારનો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન થઈ જાય છે. બહુ ઊંડે જઈને વાત કરી છે કે શાસ્ત્ર તો વાંચે છે શાસ્ત્ર વાંચે છે છતાં એને અપ્રશસ્ત કેમ કહો છો? તો કે એને અંતરમાં જે અભિમાનની મુખ્યતા છે એને લઈને શાસ્ત્રની ઓથ લઈને સત્સમાગમને ગૌણ કરે છે, અથવા લઈને સરખું માને કે આપણે શાસ્ત્ર વાંચીએ અને સત્સમાગમ કરીએ બધી હરખી જ વાત છે ને, ત્યાં એ જ વાત આવવાની છે ને, અહીંયા એ જ વાત છે, ચાલો આપણે એમનું જ પુસ્તક વાંચીએ, નાનીનું જ પુસ્તક વાંચીએ, ત્યાં કાંઈ આપણે જમવાની દોડાદોડ કરવાની જરૂર નથી, આ એમને જ વાત કરેલી છે ને, આપણે એ જ વાંચો ને. જ્ઞાન સ્થૂળ છે એને તત્વજ્ઞાન ની સૂક્ષ્મતા હોય શકે એ વાત વિચાર કરવા જેવી પણ રહેતી નથી, એ વાત વિચારવાને યોગ્ય જ નથી, એવો પ્રકાર છે. આપણે વાંચવું નથી, ચાલો એમનું પ્રવચન સાંભળો, આપણે ક્યાંય ક્યાંય ત્યાં ત્યાં નથી જવું સાંભળવા, ઘરે એમની જ આપણે ટેપ મૂકી દો ને, એ પણ ભૂલેલા છે, એને પ્રત્યક્ષ યોગ ની ખબર નથી. પ્રત્યક્ષ ની અસર શું આવે અને પરોક્ષ ની અસર શું આવે એ વિષયથી તે અજ્ઞાત છે, અજાણ છે, અને કાંઈક પોતાની મહત્તા અર્થે આ ગમે તે બાનું પકડે છે, તે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એને સમાન પણ ન ગણવું, એનાથી વિશેષ ન ગણવું, અને વિશેષ ગણવા માટે કોઈ શાસ્ત્ર વચન પાછા પકડે કે જુઓ શાસ્ત્ર તો નિત્ય બોધક છે, નાની તો તત્કાળ બોધક છે કે એ તો જયારે એટલો એટલા પૂરતો જ લાભ મળે, આ તો જયારે જોઈએ ત્યારે ચોવીસે કલાક આપણી પાસે, શું માટે શાસ્ત્ર વધારે લાભ નો નિમિત્ત છે નાની કરતા. એક વચન ને બહુ વચન કરી દઈએ એટલે જ્યાં જેટલું વજન મૂકવું જોઈએ તેનાથી વધારે વજન મૂકવું એને બહુ વચન કર્યું કહેવાય, બહુ એટલે બહુ ભાર આપ્યો. એવી રીતે એક વચન ને બહુ વચન જેવું જણાવે છે, અને મુખ્ય સાધન તો કલ્યાણમાં સત્સમાગમ છે, તેના સમાન શાસ્ત્રને ગણે છે, અથવા એમ કે ભાઈ જ્ઞાની તો ચોથા ગુણસ્થાને હોય ને શાસ્ત્ર તો છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી આચાર્યોનું છે, માટે શાસ્ત્રને વધારે ભાર દેવો જોઈએ ને, શાસ્ત્ર ઉપર વધારે વજન આવવું જોઈએ ને, એ બધા તારા બાના, એમને તો પેટ પકડ્યું છે, તારા પેટમાં શું છે એમને ખબર છે, એમ કે છે શું કે પેટમાં કઈક વાત બીજી છે અને બહારમાં કોઈ વાત બીજી છે, બહારમાં શાસ્ત્ર મંચાય છે, અંદરમાં કોઈ વાત બીજી પડેલી છે, એટલે માનનું જ કારણ બને છે, એ સિવાય બીજી રીતે બને નહી. કેમ કે સત્સમાગમમાં સત્પુરુષના યોગે જવું હોય તો નમ્ર થઈને જવું પડે છે, ત્યાં તો પોતે પોતે પોતાની મોટાઈ રાખે એવું તો કઈ બને નહીં, તો એમને સત્પુરુષના ચરણમાં જવું હોય એને તો વિનમ્ર થઈને જ જવાનું બને છે, એને એનું નામ સત્સમાગમ છે. છુપો ચોર છે, બહુ વધારે જાગ્રત રહેવું, કરવું શું શું વધારે જાગ્રત રહેવું, આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, ભલે એ આત્મા સમજવામાં નિમિત્ત છે, પણ કોને કે તે પણ સ્વચ્છંદ રહિત પુરુષને, જેનો સ્વચ્છંદ ગયો છે એ ભલે સ્વતંત્ર રીતે શાસ્ત્ર વાંચે, પણ હજી જેનો સ્વચ્છંદ ગયો નથી એને સ્વતંત્ર રીતે શાસ્ત્ર વાંચવાની આજ્ઞા નથી આપતા. કૃપાળુ દેવને તો એમના મુમુક્ષુઓ પૂછતા હતા કે અત્યારે આ શાસ્ત્ર મારે વાંચવું કે ન વાંચવું, અથવા આપ કહો તે શાસ્ત્ર અત્યારે હું વાંચવા, એટલી આજ્ઞા લઈને અધ્યયન કરતા. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, પણ તે સ્વચ્છંદ રહિત પુરુષને એટલો લક્ષ્ય રાખીને સત્શાસ્ત્ર વિચારાય તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી, એટલે ક્યાંય પણ સ્વચ્છંદ ન થાય એ બાબતમાં જેની જાગૃતિ હોય એને જો શાસ્ત્ર ના હોય વિચારવામાં આવે, શાસ્ત્રના વચનોને વિચારવામાં આવે તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. તો શું છે કે જે સ્વચ્છંદથી બચવા માગે છે તે આત્માર્થી છે, અને આત્માર્થી થઈને શાસ્ત્ર વાંચે છે તો એને આત્મા સમજવા માટે એ શાસ્ત્ર ઉપકારી થતું હોવાથી એને શાસ્ત્રીય અભિનિવેશ કહેતા નથી. આ સંક્ષેપથી લખ્યું છે, આટલી વાત છે એ અમે સંક્ષેપથી કરી છે. વિશેષ વિસ્તાર એમ કે વિચારીને કરી લેવો અને એ પ્રકારની ભૂલ થાય નહીં એ લક્ષમાં રાખવું જોઈએ. સ્વચ્છંદ ઉપર તો આપણે પ્રયોજન સિદ્ધિમાં એક બોલ ઉપર ઘણા પેટા ભેદ લીધા છે, એટલા માટે બીજામાં એટલા પેટા ભેદ નથી લીધા. પણ સ્વચ્છંદ છે એ મહાદોષ છે. મુમુક્ષુની ભૂમિકામાં આવો જ જે દોષ રહે છે એ બીજા બધા દોષ કરતા મહાદોષ છે. એટલે કેટલા કેટલા પ્રકારે થાય છે તે વિષય પ્રયોજન સિદ્ધિમાં એનો વિસ્તાર કર્યો છે. એકદમ પાતળી ઝોંપડી છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનક રૂપ એવા આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનક રૂપ ગમે તે સ્થિતિમાં જીવ હોય સંસારમાં નિર્ભય નથી. શું ભોગે રોગ ભયમ, ત્યાંથી શરૂઆત કરી છે ભૃતુહરિએ. ભોગે રોગ ભયમ એમ કરીને શું એટલે ગમે તે સંસારની અંદર ભોગ ઉપભોગ પ્રાપ્ત હોય ત્યાંથી માંડીને ગમે તેટલી અનુકૂળતા હોય જીવને ભયવાન પણ છે. એકલો ભય 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 ભયથી જીવો જીવી રહ્યા છે, નિર્ભયપણે કોઈ જીવતા નથી. અથવા જ્યાં સુધી પોતાના શાશ્વત સ્વરૂપને નિશંકતા ઉત્પન્ન થતી નથી, પોતાના અવ્યાબાધત્વની નિશંકતા આવતી નથી કે હું અવ્યાબાધ સ્વરૂપ છું, મારા આત્માને કોઈ બાધા કરી શકે એવું નથી, ત્રણેય કાળે શાશ્વત એવું ને એવો છું, એમ જ્યાં સુધી નિશંકપણું ન આવે ત્યાં સુધી નિર્ભયપણું આવે જ નહીં. કેમ કે બાકીના બધા સંયોગો અનિત્ય છે, દેહ પણ અનિત્ય છે, બીજા સંયોગો પણ અનિત્ય છે, એટલે એ અનિત્યતાનો ભય એમાં પ્રતીતિ નિત્યતાની હોવાને લીધે એ અનિત્યતાનો ભય ઉત્પન્ન થયા વિના સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનક રૂપ એવો આ સંસાર. કેવો છે સંસાર? કે જેમાં જીવો ભયથી જ જીવે છે અને ભયના દુઃખથી ક્યારેય મુક્ત નથી. જો આ પરિણતિ વિચારવી હોય તો અહીંયા વિચારી શકાય એવું છે. પરિણતિનો આપણે ચર્ચા ચાલે છે ને, સંસારી જીવને ભયની પરિણતિ હોય છે. શું? ભયથી મુક્ત ક્યારે ન હોય, એક દુઃખની પરિણતિ, ભયરૂપી દુઃખની પરિણતિ અને નિરંતર ચાલુ જ રહે છે. શું થશે કેમ થશે, ક્યારે શું થઈ જશે, એવું કાંઈક ને કાંઈક ને કાંઈક એને અંદરમાં શંકા હોય, ને એ શંકાનો સંતાપ, સંતાપ એટલે દુઃખ, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા ને સ્થાપ, જ્યાં જ્ઞાન છે ત્યાં નિર્ભયપણું છે, ત્યાં શંકા નથી થતી. આ સંસારને વિશે તો સર્વ પ્રકારને ભયને રહેવાના સ્થાનક છે સંસાર તો. એવા સંસારમાં જો નિર્ભય થઈને રહેવું હોય તો એકમાત્ર વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્ય સિવાય કોઈ અભય નથી. વૈરાગ્ય એટલે નિરસપણું. જેને અપેક્ષા વૃત્તિનો અભાવ છે એને વૈરાગ્ય કહેવામાં આવે, નિરપેક્ષ વૃત્તિ. આના આધારે આમ છે, આના આધારે આમ છે, કોઈના ને કોઈનો આધાર લે છે જીવ. આધારભૂત એવું જે ધ્રુવ તત્વ, અવલંબનભૂત એવું જે ધ્રુવ તત્વ, એનો આધાર છોડ્યો ને ગમે તેનો આધાર લીધો એટલે એ ભયાન્વિત થયા વગર રહી શકશે નહીં. ત્રિકાળી તત્વના આધારે જ નિર્ભયતા આવી શકે, બીજી રીતે નિર્ભયતા આવી શકે નહીં. એવી એક વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્ય એટલે આ વૈરાગ્ય, વૈરાગ્ય એટલે લોકો દુઃખ ગર્ભિત કે મોહ ગર્ભિત કે માન ગર્ભિત કે લોભ ગર્ભિત, કોઈ કશાય ગર્ભિત જે વૈરાગ્ય છે એને વૈરાગ્ય નથી કહેતા. વૈરાગ્ય એટલે સ્વરૂપની અપેક્ષા વૃત્તિમાં અન્ય સર્વની ઉપેક્ષા વૃત્તિ, એને વૈરાગ્ય કહે છે. હા, વૈરાગ્ય કે જ અપાય છે ને, બહુ સારો શ્લોક છે, બધામાં લીધું છે, યાદ છે, પદ નહીં યાદ, સંસ્કૃત છે. પાછળ 843 પાને છે પરિશિષ્ટમાં આવ્યો, અને આમ છે 33 પાને. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ, ભોગમાં રોગનો ભય છે, ભોગ ભોગમાં પડેલાને રોગ થયા વિના રહે નહીં, એ ભોગ જ રોગનું કારણ છે. તો કે કુલે ચ્યુતિ ભયમ, કુળની મોટી આદરૂ હોય તો કે છે કે અમારી આદરૂ ક્યાંક જશે, તો ક્યાંક અમારી આબરૂ ઓછી થઈ જશે, તો અમારી આબરૂ ઘટી જશે, તો કુલે ચ્યુતિ ભયમ વિત્તે નૃપાલ નૃપલાદ ભયમ, અને પૈસામાં રાજાનો ભય છે, ટેક્સ નાખે છે ને રાજકર્તાનો ભય છે, પૈસા વાળાને એ ભય સતાવ્યા કરે છે, ક્યારે રેડ પડશે ત્યારે, તો ક્યારે કોણ આવી ચડશે. માને દૈન્ય ભયમ, અને માન વાળાને દીનતાનો ભય છે, મારું માન ચાલી જશે તો, મારું માન ઘટી જશે તો, મારું અપમાન થશે તો. ભલે રિપુ ભયમ, અને શરીરનું બળવાન છે અને શત્રુનો ભય છે, કેમ કે કોઈ શરીરને માથે સવા શેર હોય જ છે શરીરની અંદર, એટલે એને રિપુ ભયમ છે. રૂપે તારુણ્ય તરુણ્યા ભયમ, અને સ્ત્રીઓને રૂપનો ભય છે. શાસ્ત્રે વાદ ભયમ, જે શાસ્ત્રના જ્ઞાનની અંદર પાવરધો થયો એને વાદનો ભય છે, કે ઓલો મારી સામે આમ કહે છે, હું આમ કહું છું એની સામે આમ કહે છે, મારી સામે ઓલો આમ કહે છે, મારે આ કહેવું છે એની સામે, શાસ્ત્રે વાદ ભયમ, એને વાદનો ભય થાય છે. ગુણે ખલ ભયમ, અને જે લૌકિક ગુણ છે એમાં પણ ગુણથી ચ્યુતિ થવાનો ખલ ભયમ, એટલે ચ્યુત થવાનો ભય છે, અવગુણનો ભય છે. લૌકિક ગુણની વાત છે, આત્મગુણની વાત નથી. કાયે કૃતાંતા ભયમ, અને શરીરે પણ કાંઈ ને કાંઈ એને નુકસાન થવાનો ભય છે. સર્વ વસ્તુ ભયાન્વિતમ, બધી જગતમાં જેટલા સ્થાન છે એ બધા ભયથી ઘેરાયેલા છે, કોઈ સ્થાન નિર્ભય નથી, ગમે ત્યાં જાય ને કોઈ સ્થાન નિર્ભય નથી. સર્વ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમ એવમ અભયમ, એક પુરુષને વૈરાગ્ય છે તે જ અભયનું કારણ છે, આ સિવાય કોઈ નિર્ભયતાનું કારણ નથી. અથવા પોતાના પરિપૂર્ણ સ્વરૂપનું અવલંબન નિર્ભયતા લાવે છે, કે જ્યારે હું મારા પર સ્વરૂપથી જ પરિપૂર્ણ છું અને પર પદાર્થથી સર્વથા ભિન્ન છું, જગતમાં કોઈ ચીજ મારી છે જ નહીં, પર પદાર્થ સાથે લેવા દેવા નથી ને, મારા સ્વરૂપથી પૂર્ણ છું, પછી મારે ભય શેનો, કે કોઈ ભય રાખવાની મારે જરૂર નથી. એ રીતે એક વૈરાગ્ય જ અભય છે, એ સિવાય બીજું કોઈ આ રીતનો વૈરાગ્ય, પૂર્ણતાને લક્ષ્ય ઉત્પન્ન થયેલો વૈરાગ્ય, નહીતર અપેક્ષા વૃત્તિ નહીં જાય. અપેક્ષા વૃત્તિ તે રાગ છે જે વૈરાગ્ય થી વિરુદ્ધ છે. અપેક્ષા વૃત્તિ કોને છે? કે જેને પોતાની પૂર્ણતાની પ્રતીત નથી તેને છે, ખાતરી નથી એને છે. હું પૂર્ણ છું એવી ખાતરીમાં અપેક્ષા નથી, કેમ કે પૂર્ણતામાં કોઈની જરૂર નથી. અને જેને પોતાના પૂર્ણ સ્વરૂપની વિશ્વાસ નથી, ખાતરી નથી, એને કંઈક હોય તો ઠીક, કંઈક હોય તો ઠીક, આમ હોય તો ઠીક, આમ હોય તો ઠીક, આમ હોય તો ઠીક, એ અપેક્ષા વૃત્તિ એને નિર્ભય નહીં થવા દે, એ ભયમાં જ જીવશે હંમેશા. આ એક ભય સંબંધીની સમસ્યા પણ જગતની અંદર એક બહુ મોટી સમસ્યા છે. તમામ જીવો ભયથી જીવે છે, જૈન દર્શનમાં ઉપાય છે કે તું ગમે તે પરિસ્થિતિમાં હો નિર્ભય થઈ જા, તારા પરિપૂર્ણ સ્વરૂપનો અવલંબન લે. પૂર્ણ છો કઈ અંદર હમાય એવી જગ્યા જ નથી, અને નિરપેક્ષ નિરાલંબ તત્વ હોવાથી કોઈ ભય થવાનું કારણ નથી આત્માને. એ નિશ્ચયમાં ત્રણેય કાળને વિષય શંકા થવા યોગ્ય નથી. આવો જે નિર્ભયતાનો વિષય છે એમાં કોઈ કાળને વિશે શંકા પણ જીવને ન પડે, એવું નિશંકપણું, એવું નિર્ભયપણું એ નિસંગતાને ઉત્પન્ન કરી શકે છે. 254 નું આ મથાળું છે, જે 254 પત્ર છે ને, એ મથાળું છે. નિસંગતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાથી નિસંગતા હોય છે. નિસંગતા પ્રાપ્ત થાય છે. અસંગ દશામાં કોણ રહી શકે? મુનિરાજ કેમ અસંગ દશામાં રહી શકે છે? કે નિસંગ અને નિર્ભય છે માટે તે અસંગ દશામાં રહી શકે છે. એ નિશ્ચયમાં ત્રણેય કાળની વિશે શંકા થવા દેવા યોગ્ય નથી. પછી શ્રીપાલના રાસનો એક પદ લખ્યું છે કે યોગ અસંખ જે જીનકયા ઘટમાઈ રીતિ દાખીરે, નવ પદ તેમજ જાણજો આત્મ રામ છે. અસંખ્ય પ્રકારના યોગ પ્રયોગ કયા છે જેના ફળમાં રિદ્ધિ સિદ્ધિ ઉત્પન્ન થાય છે, ચમત્કાર મળે છે ને યોગના પ્રયોગથી? શું કહે છે કે પણ તારા ઘટમાં હી રિદ્ધિ દાખી રહે, તારા અંતરમાં જે આત્મા છે, અનંત ગુણનો વૈભવ જેમાં ભર્યો છે, એ તારા આત્માની રિદ્ધિ સિદ્ધિ તો તારામાં ભરી છે. બહારની પૌગોલિક રિદ્ધિ સિદ્ધિને કાંઈ લેવા દેવા નથી, એ તો કાંઈ છે નહીં. નવ પદ તેમજ જાણજો, નવે નવ પદ છે જે નમસ્કાર મંત્ર થી માંડીને, એ પણ એમાં પણ આત્માની જ વાત છે અને મારો આત્મા એનો સાક્ષી છે. એમાં આત્મા એનો પોતાનો આત્મા જ સાક્ષી છે, એટલે ક્યાંય યોગના પ્રયોગના કોઈ બાહ્ય પ્રલોભનમાં આવવા જેવું નથી. આ રીતે 662 અહીંયા પૂરો થાય છે.
યાર હો પરમ સુપાણો શ્રી કા